நமோரியண்டானம் நமோ சித்தானம் நமோ அயரியானம் நமோ வஜ்ராயானம் நமோரே சவசாஹூனம் ஸ்ரீ தினசாசன குரு நமோ நானாவித சுகசார ஆத்மஹித உபதேசதே கரி மங்களாச்சார சோஹே தின சாசன மே ஆத்மானுசாசன ஸ்ருத ஜாகி துக ஹாரி சுககாரி சாசி சாசன ஜாகோ குண பத்ர கர்த்தா குண பத்ர ஜாகோ ஜானி பத்ர குண தாரி பவ்ய கரத உபாசன ऐसे सारे शास्त्र को प्रकाश अर्थ जीवनी को बने उपकार नाश मिथ्या ब्रह्म वासना ताते देश भाषा करी अर्थ को प्रकाश कर जाते मंद बुद्धि के होत अर्थ भाषना जाते मंद बुद्धि के होत अर्थ भाषना जो लक्ष्मी के निलय रूप न अविनाशी प्रभु को उर्दार ग्रंथ रचु आत्मानुशासन भव्य जनों को है शिवकार हे आत्मन तू दुख से डरता और सुख की वांछा करता इसीलिए मैं दुख हारी और सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि कटु भी भाषित हो कटु औषधि ग्राहक रोगी पर किंचित तू भयभीत न हो किंचित तू भयभीत न हो। गुणभद्र आचार्य देव द्वारा रचित आत्मानुशासन ग्रंथ विराजमान छे। आत्मानुशासन ग्रंथ मा आपणी चर्चा मुनिओना जीवन संबंधी चाली रही है। अद्भुत विषय चाली रो जो अपने गया वक्त विषयाभिलाषीओ द्वारा तक छोड़ने पर आश्चर्य 165 नंबर गाथा है इना उपर चर्चा करी थी एना पी 166 नंबर गाथा एनु उदाहरण जुड़ू कारण के एनु कनेक्शन 165 साथ हम 167 168 आ बे गाथा પણ આગળની જે વાર્તા સાથે કનેક્ટેડ છે કારણ કે આખો જે વિષય છે વિષય તરંગ મુનિઓના અંતરંગ વૈરંગ જીવન સંબંધી ચાલી રહ્યો છે। આપણે 167 નંબરની ગાથા ચાલુ કરીએ છીએ પછી થોડુંક આગળની પણ વાત આપણે સાથે સાથે લઈ લેશું પણ ગાથા આગળ આપણે વધારીએ। તપ કો મલિન કરને વાલો કી નિંદા ખ્યાલ આવે છે વિષય શું છે જરા આપણે ભૂમિકા બાંધીએ। આપણે ગાથા 167 168 બે ગાથા લેવાની છે। અહીંયા શું કહે છે કે જે મુનિરાજ છે બાહ્ય સમસ્ત પરિગ્રહ આદિને છોડીને તપ અંગીકાર કરે છે નિર્ગ્રંથ દશા રૂપે વિચરે છે અને એવું તપ અંગીકાર કર્યા પછી એ તપને છોડી દે છે એમાં મલિનતા ઉત્પન્ન કરે છે દોષ ઉત્પન્ન કરે છે અને પાછા વિષયાભિલાષી થઈ જાય છે અને આવી ઉત્કૃષ્ટ જે દશા છે જે અનંત કાળ સુધી અનંત સુખ ઉપજાવવાની દશા છે એ દશાને છોડીને પાછા વિષય અભિલાષી થઈ જાય છે વિષય આસક્ત જાગી જાય છે આસક્તિ અને પાછા એ સંસાર માર્ગમાં ચાલ્યા જાય છે વિષય આ ચાલી રહ્યો છે। તો ખરેખર જે આપણે ગયા વખતે પણ ઘણી ચર્ચા કરી હતી કે ખરા જે મુનિરાજ છે એની આજે આપણે થોડી ચર્ચા કરશું કે જે વાસ્તવિક મુનિપણું છે એ કેવું છે એમની અંતરંગ બહિરંગ દશા કેવા પ્રકારની છે કેવા પ્રકારના પુરુષાર્થ પૂર્વક માર્ગમાં આગળ વધી રહ્યા છે અને કેવો ત્રણ કરતા એક છોકરીના અભાવ પૂર્વકનો જે આનંદ છે જે વિકરાગતા છે એ અજબ ગજબની અંદરમાં પરિણતીને ભોગવે છે એની પણ આપણે ચર્ચા કરીએ પણ એક ખાલી આ ગાથા વાંચીએ અને પછી આપણે થોડીક ચર્ચા એ સંબંધી કરીએ। જો જીસ તપ સે જે બહુ સરસ છે જીસ તપ સે મહાપાપ ધુલ જાતે હૈ ખરું તપ તો સમજાય છે ને ગુરુદેવજીના પ્રતાપે આપણને બધી નિશ્ચય જે વ્યાખ્યા છે નિશ્ચય તપ છે નિશ્ચય ભક્તિ છે નિશ્ચય પૂજા છે નિશ્ચય પ્રાયશ્ચિત છે નિશ્ચય પ્રતિક્રમણ છે આદિ જે નિશ્ચય સ્વરૂપ છે એ ખરું આ કાળમાં આપણને પૂજ્ય ગુરુદેવજીના પ્રતાપે આપણને આ કાળમાં આપણને જાણવા મળ્યું છે। તો જે વાસ્તવિક તપ છે પોતાના સ્વરૂપમાં પ્રતપન કરવું, પોતાના સ્વરૂપમાં ઉગ્રપણે લીન થવું, ત્રણ કસાઈ ચોપડીના અભાવ પૂર્વકની ભીખ રાસ્તામાં ઝૂલવું, હર અંતર મુહૂર્તમાં સહસ્ર વાર અતિન્દ્રિય આનંદના ઘૂંટડા પીવા, ખરેખર તો એ નિશ્ચય તપ છે. અને એના વડે સકલ પાપનો, સકલ વિકારનો, સકલ દોષોનો એના વડે અભાવ થાય છે. ખ્યાલ આવે છે? જે બહુ સરસ વાક્ય લખ્યું છે, જિસ ઉઠાનિકા વાંચીશું 167 ગાથાની, જિસ તપ સે મહાપાપ ધુલ જાતે હૈ. ખ્યાલ આવે છે? હું થોડીક આપણે અહીં કર્ણાયોગ ના માધ્યમથી આજે ચર્ચા કરશું ને, તમને ખુબ આનંદ આવશે વિષય સાંભળીને. હવે આ એક લાઈન જરા ખ્યાલમાં રાખજો, જિસ તપ સે મહાપાપ ધુલ જાતે હૈ. હવે કેટલો સમય એવું તપ કરવું પડે? મારે પ્રશ્ન તમને પ્રશ્ન મૂકી આવું છું, એના આન્સર આગળ આપણે લઈશું. કેટલો સમય એવું નિશ્ચય તપ રૂપે પરણવું પડે? કેટલો સમય મેક્સિમમ એ નિશ્ચય તપ રૂપે પરણવે? તો સકળ પાપ, સકળ દોષ, સકળ વિકાર, અરે એ તો છોડો, બાહ્યમાં દ્રવ્ય કર્મ, ન કર્મ, ભાવ કર્મ થી રહી થઈને જે સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જાય એવું તપ ઉત્કૃષ્ટ પડે, કેટલો સમય જીવ તપે અને આવા નિર્વાણ પદને પામે? સમજાય છે? હવે હવે હમણાં આન્સર નહીં આપો, જો પહેલા આપણે વાંચી લઈએ. જિસ તપ સે મહાપાપ ધુલ જાતે હૈ, ઉસ તપ કો ભી નીચ પુરુષ મલિન કર દેતે હૈ, યહ બાત આગામી છંદ મેં કહેતે હૈ. સર્વ ગાવ, બધા છે ને ગાથા આવી ને, બધા સાથે ગાવ. સર્વ દુરાચારો કી શુદ્ધિ વહ તપ મલિન કિયા જાતા હૈ, પૂર્વ મેં કિયે ગયે સભી દુરાચાર તપ કે દ્વારા નિશ્ચિત રૂપ સે શુદ્ધ હો જાતે હૈ. ખ્યાલ આવે છે? પણ આ નિશ્ચય તપ, આ નિશ્ચય ચારિત્ર, શ્રદ્ધાનું કમ્ય થયા વગર આ તપની દશા નહીં આવે ઉપર. એટલે સૌથી પ્રથમમાં પ્રથમ તો દર્શન શુદ્ધિ, પછી ચારિત્રની શુદ્ધિ. આયુ કેટલી સમજાય છે? રાગાદી ભાવ તો પછી છૂટશે. શરીર અને વાણી છે કે સમોચરણ છે કે ચાર અગાધી કર્મ છે કે બાહ્ય સંયોગ છે, એ તો બધું છેલ્લે છૂટશે. એ બધું રહેવા છતાં સર્વપ્રથમમાં પ્રથમ શું છૂટે છે કે મોક્ષમાં પ્રારંભ થાય છે? એ બધું હોવા છતાં એ બધાનું એકત્વ છૂટે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન મોક્ષમાં. તમને બધાને ખ્યાલ આવી રહ્યો છે ને વિષય? તો જયારે એકત્વ તૂટે રાગ આદિ ભાવ પ્રત્યે, શરીર પ્રત્યે, ઘર, કુટુંબ, પરિવાર, અરે 96,000 રાણીઓની વચ્ચે રહેતો હોય, ચક્રવર્તી પદ હોય અને આદિ સમસ્ત ભોગ વિલાસની વચ્ચે રહેવા છતાં પણ સર્વપ્રથમમાં પ્રથમ આ બધાનું એકત્વ છૂટે તો સમ્યક્ત થાય. હજી એકત્વ છૂટ્યા પછી રાગ આદિ ભાવ નથી છૂટ્યા. સ્વીચ બંધ થઈ છે, પંખો ફૂલ સ્પીડ પર ચાલે છે, સ્પીડ કદાચ ઓછી થતી દેખાશે પણ સ્વીચ બંધ કરતા પંખો ચાલતો બંધ થઈ જાય એક ટાઈમે એવું નહીં બને. ઉદાહરણ સમજાય? સમજાય છે? સ્વીચ બંધ થઈ રહી છે ને તો પંખો બંધ થવાનો છે, પણ રાઈટ ના ઓન સ્પોટ ઇફ યુ એક્સપેક્ટ કે અહીંયા સ્વીચ બંધ થઈ ગઈ અને અહીંયા પંખો જે 5 નંબર પર ચાલે છે, 5 પોઈન્ટ પર ચાલે છે, ફૂલ સ્પીડ લઈને ચાલે છે, એ ટોટલી બંધ થઈ જાય એવું નહીં બને. મૂળમાંથી તાવ વધો જાય ને તો પણ આપણે કે હજી વીકનેસ છે, હજી હજી આમ છે ને કે મજા નથી, હજી મજા નોર્મલ ના નોર્મલ ના નોર્મલ નથી. આ સમજાય ને આખો ક્રમ છે આ રીતનો. સૌથી પહેલા હવે સ્વીચ બંધ નહીં કરો તો એ પંખો તો બંધ નથી થવાનો. પોઈન્ટ સમજાય છે? તમે એને ઓછો કરી શકશો પણ સ્વીચ બંધ નહીં કરો તો પંખો બંધ નહીં થાય, ઓછો વધતો થઈ શકશે. ખ્યાલ આવે છે? તો અહીંયા સુધી સર્વપ્રથમમાં પ્રથમ તો દર્શન શુદ્ધિ, સમ્યક દર્શન. આ બધું તમે માર્ગને ફીલ કરજો. આ બધું હોવા છતાં, આ બધાની વચ્ચે રહેવા છતાં, બોલો હવે હમણાં હસ્તિનાપુરમાં શાંતિના વિધિનાયક, શાંતિના ભગવાન હતા ને, કેટલા પદના ધારી હતા? કોણ, કેવી રીતના? મને કહો, ત્રણ પદના ધારી કેવી રીતના? ક્યાં હતા? ત્રણ પદના ધારી હતા જ નહીં. અરે અમે તો હમણાં ફૂલ સાંભળીને તો આવ્યા કે ત્રણ પદના ધારી હતા. ત્રણ પદના ધારી હતા જ નહીં. બોલો, ત્રણ પદના ધારી ક્યાં હતા? તેને લેતા કે પોતાના સ્વપદ એ નથી કેતી રહેવાની વાત કરું છું. અને જ્યારે ત્રણ પદના ધારી હતા જ નહીં, કારણ કે જયારે જયારે સાંભળજો, જયારે કામદેવ અને ચક્રવર્તી હતા ત્યારે તીર્થંકર નહોતા, અને જયારે તીર્થંકર થયા ત્યારે કામદેવ અને ચક્રવર્તી ચક્રવર્તી પણ છૂટી ગયું. અચ્છા ચલો, તીર્થંકર પદ એના પદ પર પણ પોતાને મહાન નહોતા માનતા, ચક્રવર્તી અને કામદેવ ના પદ પર પદ પર પણ પોતાને મહાન નહોતા માનતા. કેમ? કારણ કે ખબર હતી કે આ બધા પદ ક્ષણિક છે. ઇદમ પદમ ઇદમ પદમ ઇદમ પદમ, અહીં આવ અહીં આવ, આ તારું પદ છે, એ પદ તો અપદ છે, અપદ છે, અપદ છે. એટલે માટે તો એમાં રેવા છતાં એમાં એકત્વ થતું નતું. તમે તમને કલ્પના ની ચક્રવર્તી એટલે બાર નો કેવો પુણ્ય નો ઉદય, એની આપણને કલ્પના પણ નથી. આપણે તો સાંભળીને પણ આપણને અરે આ તો પૂરું જ ન થતું, પૂરું જ ન થતું, પૂરું જ ન થતું. એની વચ્ચે રહે છે, એની વચ્ચે રહે છે. અને તો પણ એક પરમાણુ માત્ર પ્રત્યે પણ રાગ ભાવ કે એક ભાવ નથી થતો, અનંતાનુબંધી નો કસાય નથી થતો, અને મિથ્યાત્વ નથી. તમને ખ્યાલ આવે, સમજાય છે? શું ગજ શાંતિ ના જયારે થયા ને, તીર્થંકર થયા અને જયારે ધર્મ તીર્થ ની પ્રભાવના કરી, પ્રવર્તના કરી, સ્થાપના કરી, એની પહેલા ઉપમાવી એની પહેલા નવમા તીર્થંકર, નવમા તીર્થંકર પુષ્પદન, નવમા તીર્થંકર થી લઈને પંદરમા ધર્મનાથ ભગવાન, પંદરમા ધર્મનાથ ભગવાન જે થયા, નવમા ને પંદરમા ધર્મનાથ ભગવાન ની વચ્ચે એવું ગયું આ ભરત ક્ષેત્રમાં કે સાત વાર ધર્મ ની વ્યસ્થિતિ થઈ. સાત વાર એવું થયું કે આ ધરતી ઉપર ધર્મ, ચાર પ્રકાર નો સંઘ, મુનિ આર્જિકા શ્રાવક શાલિકા નું અસ્તિત્વ જ નહોતું. ભરત ક્ષેત્ર ની વાત કરું છું. પણ શાંતિનાથ ભગવાન થયા, શાંતિ ધારા આપે છે ને, શાંતિ ધારા, શાંતિ ધારા, શાંતિ ધારા નો શું અર્થ છે? શાંતિનાથ ભગવાન થયા પછી આજ સુધી, આઈ એમ ટોકિંગ પંચમહાલ ચાલુ થઈ ગયા પછી પણ આજ સુધી એક વાર પણ એવું નથી થયું, શાંતિનાથ ભગવાન થયા પછી એક વાર એવું નથી થયું કે ધર્મ ની સ્થિતિ થઈ આગળ વાર. તમને ખ્યાલ આવે છે? એટલે માટે શાંતિ ધારા, શાંતિનાથ ભગવાને જે ધર્મ ની ધારા સમો ચરણ માં 25,000 વર્ષ સુધી વિચરી ને, 1,00,000 નું આયુષ હતું ને, 75,000 વર્ષે તો મુનિ દીક્ષા લીધી, એના પછી અમુક વર્ષ જ મુનિ અવસ્થામાં રહ્યા, મૌન સાધના કરી, અને એના પછી 25,000 વર્ષ, 25,000 વર્ષ સુધી જે ધર્મ ની સાધન પ્રવર્તના થઈ ને, એના પછી એક વાર એવું નથી બન્યું કે ધર્મ ની વિસ્તૃતિ થઈ. કન્ટિન્યુઅસલી ચાલુ છે એટલે શાંતિ ધારા, આ નિશ્ચય શાંતિ ધારા, એટલે આ બારમી નિશ્ચય એટલે બારમી શાંતિ ધારા. અને એવું જે સ્વરૂપ બતાવનારા દેવ શાસ્ત્ર ગુરુ જાણી ધર્મત્માઓ નિરંતર 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 એક પછી એક પછી એક પછી આ ભૂમિ પર થતા જ ગયા, એનું નામ છે અખંડ શાંતિ ધારા. ખ્યાલ આવ્યો વિશે? સમજાય છે શું કહેવા માંગે? શું વાત કરતા હતા આપણે? વાત શું કરતા હતા કે પ્રથમમાં પ્રથમ આ બધું હોવા છતાં સર્વ પ્રથમમાં પ્રથમ આ બધાનું એકત્વ શું છે, પછી ધીરે ધીરે રાગ ઘટે, અને અંતમાં સંયોગોનો શું થાય? અંતમાં સંયોગોનો અભાવ. તો અહીંયા શું કે એક આથી ઉત્કૃષ્ટ જે નિશ્ચય મોક્ષ માર્ગ છે, હવે અહીંયા તો ભ્રષ્ટ જીવોની વાત છે. જો હવે આ બાકી રહીએ પછી આપણે જે વિષય લેવો છે એ લઈ. પૂર્વ કિયે ગયે સભી દુરાચાર તપ કે દ્વારા નિશ્ચિત રૂપ સે શુદ્ધ હો જાતે હૈ, દૂર હો જાતે હૈ, ઓર જિન મત સે ભાય સબસે અધિક નિકૃષ્ટ નિંદ્ય ચીજ. અને જિન મત થી બહાર છે, નિકૃષ્ટ છે, સમજાય છે, નિંદા યોગ્ય જીવ છે, ઉચ્ચ તપ કો ભી મલિન કર દે છે, અંગીકાર કર્યા પછી મલિન કરી નાખે છે, પ્રતિજ્ઞા લીધા પછી એમાં દોષ, એમાં અતિચાર આદિ ઉત્પન્ન કરે છે, છોડી દે છે, માર્ગ છોડી દે છે, ભ્રષ્ટ થઈ જાય છે, વિષય આસક્તિ જાગૃત થઈ જાય છે, એવા જીવ આ જગતમાં લાગશે પણ આવ્યું છે ને, એવા જીવ આ જગતમાં નિંદે છે. સમજાય છે? ખ્યાલ આવે છે? હવે એ તો મુનિ લાગણી ની વાત છે. હવે આપણા ઉપર લો, ગ્રીષ્મબેન આપણા ઉપર લો, બોલો આવો માર્ગ મળ્યા પછી अभी बात आवा कर्म प्राप्त થયા પછી અગર આપણે એને એ રૂપે પરમસુ નહીં અને એ જાતના આપણા અંદરમાં સંસ્કારનું બીજારોપણ નહીં કરીએ ખરેખર ખરેખર આપી ગણતી પણ નહીં દે થોડી વાત તો કડક છે કારણ કે સાંભળી લેવું માત્ર પર્યાપ્ત નથી ને એના પછી એનો વિચાર એના પછી એ જાતિનો નિર્ણય એના પછી એ જાતિનો અનુભવ એ જાતિનું પરણવન એ જાતિની નિચંકતા એ જાતિની નિર્ભયતા નહીં આવે તો ખરેખર આ સાંભળી સાંભળી જ નથી થયું જો શું કે છે જિસ પ્રકાર જળ છે મલ ધોયા જાતા હૈ જળ કોના સહી માટે પ્રયોગ કરવામાં આવે મલ આદિ નહેર આદિ ને ધોવા માટે જિસ પ્રકાર જળ છે મલ ધોયા જાતા હૈ પરંતુ जो उस जल में ही मल मिलाता है वह नीच कहा जाता है समझे थे उदाहरण जल से मल धोया जाता है अरे जे जीव जल ने मलिन करी नाक से तो पची बीजी मलिनता दूर के रीतना थे समझाई से उसी प्रकार तप से पाप दूर हो जाते हैं तीव्र पापी भी तप के तप करके पाप दूर कर लेता है बोलो अनादिकारण पाप अनादिकारण मिथ्यात्व अनादिकारण अज्ञान क्या चीज है प्रवाह अपेक्षाएं अज्ञान मिथ्यात्व संसार परिभ्रमण पंच परावर्तन चार गति 84 लाख योनियों में क्या थी परिभ्रमण करी रही होती बोलो अनादिकार थी अरे अनादिकार थी प्रवाह रूपे चालती मलिनता ने तू धोई सकवामां समर्थ होवा छता तू एने धोतो नहीं अने उल्टा नो वधारे ने वधारे समझाई छे तू एमा लिप्त थाई छे एमा जोड़ाई छे अने एमा पाछो अज्ञान भाव ने पुष्ट करे छे तप आदि ने छोड़ी दे छे समझाई छे तो तू महापापी छे गाथा समझाई छे तू चाले छे विषय जो क्यों के तीव्र पापी भी तप के तप करके पाप दूर कर लेते हैं परंतु बोलो अंजन चोर सात व्यसन में चक्षुर एक बहु माँ अंजन थी निरंजन थी लगे नहीं बोलो गौतम स्वामी कितना उदाहरण हजार उदाहरण आगम में ले लो प्रथम योग में थी गौतम स्वामी ग्रहित मिथ्यात्व में हुआ था 500 शिष्य ना गुरु था बोलो एक बहु माँ तप वरे मुनि अंगी मुनि दशा अंगीकार वरे गंधर्व पद प्राप्त करू भगवानी वाणी जी एक भवमा एक जीव जे पूर्वमा पापी हता ग्रहित मिथ्यात्व में डूबेला था अग्रहित मिथ्यात्व हतु अज्ञान हतु जैन धर्म की खबर नती जैन सिद्धांतों की खबर नती बोलो एवो जीव पर एक भवमा पोतानी श्रद्धा सम्यक करीने तप अंगीकार करीने मुनि अवस्था अंगीकार करीने निर्ग्रंथ मार्ग पर चालीने समस्त कर्मों की रहित ए जीव निर्वाण पद ने पामी सके छे के नहीं ने पामिया के नहीं बोलो तमने विषय समझाई छे एज बहुमा ए पापी की परमात्मा थई सके बहिरात्मा की परमात्मा थई सके एज बहुमा ए ग्रहित थी ग्रहित मिथ्यात्मा में पड़े तो गंधर थई सके अरे केम थई सके कारण के पूर्व ની સમસ્ત પર્યાયોનો તારી વર્તમાન પર્યાયમાં શું છે અભાવ છે કયો અભાવ છે પ્રાગ અભાવ છે એટલે માટે કહી શકે બીજું કારણ કેમ કહી શકે કારણ કે પાપમય ભાવની વચ્ચે પણ તારો સ્વભાવ છે એ શુદ્ધ રહ્યો છે તે થઈ શકે બે કારણ સમજાયા અનુજાબેન બે કારણ કયા કીધા વર્તમાનમાં જીવ ચાહે તો સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે વર્તમાનમાં ચાહે તો તપ અંગીકાર કરી શકે વર્તમાનમાં ચાહે તો નિર્વાણ પદને પામી શકે વિદેશ ક્ષેત્રના જીવ આપણે સમ્યક દર્શન લઈ શકે આપણે પંચમ સ્થાન સુધી જઈ શકે અહીંયાના મુનિરાજ છઠ્ઠા સાતમા સુધી જઈ શકે કેમ બે કારણ સમજાયા બે કારણ કયા કીધા કારણ કે પૂર્વની જે પર્યાયો છે મલિન પર્યાય વિકારી પર્યાય નિત્યાત્મની પર્યાય એ સમસ્ત પર્યાયો તારી વર્તમાન પર્યાયમાં અરે બોલો અને 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 એ મલિનતાનો તારા સ્વભાવમાં અભાવ છે પૂર્વની પર્યાયનો વર્તમાનમાં અભાવ છે અને એ પૂર્વની મલિનતાનો તારા સ્વભાવમાં અભાવ છે સ્વભાવ તો એ મલિનતાની વચ્ચે પણ નિર્મળ છે ભલે અનાદિકાળથી નિત્યાત્વ પર્યાયમાં ચાલતું હોય પણ સ્વભાવ કેવો છે બોલો સ્વભાવ કેવો છે એક સમય મલિન નથી થયો સ્વભાવ પ્રાગે શુદ્ધ છે સ્વભાવ અનાદિ અનંત શુદ્ધ છે સ્વભાવ અનાદિ અનંત પરિપૂર્ણ છે સ્વભાવ પારામિક ભાવ રૂપે રૂપે છે, સ્વભાવ કારણ પરમાત્મા રૂપે છે, સ્વભાવ નિર્દેશ છે, સ્વભાવ અપ્રભાવિત છે, સ્વભાવ કુટસ્થ છે, સ્વભાવ અપરિણામી છે, સ્વભાવ ધ્રુવ છે, સ્વભાવ અનાદિ અનંત છે, સ્વભાવ ક્યારે બદલતો નથી અને બદલાઈ જાય તો એને સ્વભાવ કહેવાય. આજે આમ અંદર થી આનંદ આવો છે સાંભળીને, કેવો હો આટલી મહિત પર્યાય વહી, આટલી મહિત પર્યાય વહી, આટલો ઉધમ મચાયો પર્યાય, તાંડવ કર્યા, આતંકવાદ કર્યા, મલિનતા, નિકૃષ્ટ માં નિકૃષ્ટ પરિણામ ગોદ માં લઈ જાય એવા, તો પણ બોલો ગુડ ન્યૂઝ શું છે? ગુડ ન્યૂઝ શું છે? એ તારો સ્વભાવ એવો એવો છે. ગુડ ન્યૂઝ શું છે? એક પર્યાય નો બીજા પર્યાય માં ભાવ છે. ગુડ ન્યૂઝ શું છે? કે એક એક પર્યાય નિરપેક્ષ છે. અને ગુડ ન્યૂઝ શું છે? કે હમણાં ચાહું તો હું સ્વભાવ ના અવલંબન થી મોક્ષ માર્ગ પ્રારંભ કરી શકું અને તપના સંસ્કાર રહી શકું. જે કૃપાળુ દેવે આ કાળ માં રહ્યા અપૂર્વ અવસર કાવ્ય જો અદભુત. ચલો ગુરુ કરવા, આ પછી આપણે જે ચર્ચા કરી છે કર્ણાર્જુન ની કરી, પરંતુ જો પાપ દૂર કરને કે કારણ તપ મે હી પાપ લગાતા હૈ, આર યુ ગેટિંગ સમજાઈ છે? પાપ દૂર કરને કે કારણ જો તપ હૈ, જો માર્ગ હૈ, ઉસમે હી ક્યા કરતા હૈ? પાપ કરતા હૈ, ઉસમે હી ક્યા કરતા હૈ? દુરાચાર કરતા હૈ, ઉસમે ક્યા કરતા હૈ? આકાંક્ષા, અભિલાષા, ઈચ્છા, તૃષ્ણા આદિ ઉત્પન્ન કરીને એ ભ્રષ્ટ થઈ જાય છે. ચારિત્ર થી ભ્રષ્ટ થયું, સમજો. આપણે સાવધાની રાખી કે આટલું સાંભળીને આટલી ભૂમિકા, હવે આપણે બધું આપણા પર પણ લો, આપણા પર પણ લો. આપણે એવું ના લાગવું જોઈએ કે આપણે મુનિરાજી ની વાત કરીએ છીએ, ભ્રષ્ટ થઈ ગયા, એ માર્ગથી ચ્યુત થઈ ગયા, એ એ સમજાય છે, દુરાચારી થઈ ગયા, એ ચારિત્ર થી ભ્રષ્ટ થયા ને. હવે આપણે આટલું પ્યોર શુદ્ધ, જેટલા તીર્થંકર થઈ ગયા ને થશે, એ બધાની ઓમપણીમાં જે વાત આવી, જે સિદ્ધાંત આવ્યું, જે વિશ્વની વ્યવસ્થા આવી, જે વસ્તુની વ્યવસ્થા આવી, આપણે સાંભળી રહ્યા છે. આપણે શું સાવધાની રાખવી? આપણે શ્રદ્ધાથી ભ્રષ્ટ ના થઈ, સમજાય? ઉદયો ની એવી વિચિત્રતા છે ને, એમને તમને કેટલી વાર આપણે ચર્ચા કરીએ છીએ, સારા દસ થયા છે, દસ પાછળ છે, ઉદય ફરી શકે. દસ પાંત્રીસ કહું છું, સાડા દસ અને દસ પાંત્રીસ માં પાંચ મિનિટ નો પડે છે. પાંચ મિનિટમાં કેટલા સમય વયા ગયા, પાંચ મિનિટમાં કેટલા ઉદય આવીને ખરી ગયા, પાંચ મિનિટમાં કેટલું બધું થઈ ગયું બોલો. અરે પાંચ મિનિટમાં બાઈ નો આખો સિનારીઓ ચેન્જ થઈ શકે, આ શરીર નો આખો સિનારીઓ ચેન્જ થઈ શકે. તું અગર અંદર માં આત્મ જ્ઞાન, આત્મ બળ અને આત્મા ની આપણે કહે ને શ્રદ્ધાપૂર્વક અને ભેદ જ્ઞાન ના બળપૂર્વક નહીં ઉભો હોય તો તું વિચલિત થઈ જશે, તું શ્રદ્ધા થી ભ્રષ્ટ. સમજાય છે? આપણે સાંભળ્યું ને ક્રમબદ્ધ પર્યાય, આપણે ગઈકાલે, અચ્છા તમે નતા, ગઈકાલે બહુ ગજબ વિષય કહેલો છે. કારણ કે પર્યાયમાં કોઈ એક આખું ચાર પાંચ કોલમ બનાવીને આખી ચર્ચા કરી. કારણ સ્વભાવ, કારણ શુદ્ધ પર્યાય, ક્રમબદ્ધ પર્યાય, કાર્ય શુદ્ધ પર્યાય, કાર્ય અશુદ્ધ પર્યાય, કાર્ય શુદ્ધ પર્યાય, કાર્ય અશુદ્ધ પર્યાય, જે ઉત્પાદન પર્યાય છે એ તો ક્રમબદ્ધ છે. હવે એ વિષય મારે નથી લેવો, એ વિષય પછી લેશું ક્યારે આપણે ચાલુ ક્લાસમાં ઉપમાવી. પરંતુ શું કહેજે બોલો, ક્યાંથી આપણું કર્તૃત્વ તોડાયું? કે ભાઈ જે એક એક સમયની જે પર્યાય થઈ રહી છે ને, પરદ્રવ્યની નહીં, તારા અંદરમાં પણ જે પર્યાયો થઈ રહી છે એક એક સમયની, એ એક પછી એક, 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 એક પછી એક ક્રમબદ્ધ, અને જેના પછી જે આવવાનું છે એ જ આવવાનું છે. એમાં તું કાંઈ બદલી નહીં શકે. હવે પુરુષાર્થ કે જે થઈ રહી છે પર્યાય, એનાથી પણ જે સ્વભાવ છે, સ્વભાવ હું છું એવો નિર્ણય કરવો એ પુરુષાર્થ છે. કારણ કે પર્યાયના પ્રવાહમાં જે પર્યાય સાંભળજો, પર્યાયના પ્રવાહમાં જે પર્યાય અશુદ્ધ છે એની શુદ્ધિ થાય, એ પર્યાય શુદ્ધ થાય, એનું જે કારણ છે એ કારણ હર સમયની ઉત્પાદન રૂપ પર્યાયના પ્રવાહમાં હર સમય હાજર છે. અગેન ગુડ ન્યૂઝ જઈને કે છે, આટલા બહુ બધા ગુડ ન્યૂઝ મળ્યા. ઉત્તમ સમાચાર શું કીધું? પર્યાયની શુદ્ધિનું કારણ જેમ આ મંદિર જાગતું છે ને, જાગતું આ મંદિર જાગતું કેટલા વર્ષથી છે? ઉપમા ભી આ મંદિર કેટલા વર્ષથી જાગતું છે બોલો? દસ વર્ષથી સાક્ષી છે કે નહીં, અને હજી આગળ કેટલાય હજારો વર્ષે સાક્ષી રહેશે કે નહીં, બોલો બોલો સમયક ભાઈ હે ને, તો બોલો જાગતું છે ને જાગતું રહેશે ને, જાગતું હતું ને દસ વર્ષથી, એવી રીતના તારી હરેક પર્યાયની વચ્ચે તારો ભગવાન આત્મા, કારણ પરમાત્મા, શુદ્ધ આત્મા, નિરપેક્ષ આત્મા, હર પર્યાયની વચ્ચે જાગતો 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 જી ઉભો છે. એક કારણ પરમાત્મા, નિરપેક્ષ, શુદ્ધ, પરિપૂર્ણ, સ્વાધીન, નિર્મમ, નિર્દ્વંદ, નિર્ગ્રંથ, નિષ્કામ, નિક્રોધ, નિષ્માન, નિષ્માન, બોલું થાકી ગયા ને આવડતા, જાગતો ઉભો છે, બોલો જેટલા વિશેષણ લગાવી શકો લગા. તમે દીકરીના વખાણ કરવાના હોય ને, તમે કોઈ વિશેષણ નહીં છોડો, નહીં છોડો, જોજો બાળકના વખાણ કરવાના હોય કોઈ વિશેષણ નહીં છોડો. અહીંયા આચાર્ય દેવ વિશેષણો લગાવી લગાવીને આપણી મહિમા કરાવી છે, મહિમા કરાવી છે. પ્રભુ અમને ખબર છે તારી એક સમયની પર્યાયમાં મલિનતા છે, પણ એ સાથે સાથે ગુરુદેવજી કહે છે મલિનતાથી પાર, એની વચ્ચે, એનાથી ભિન્ન નિરપેક્ષ, જે મલિનતા એને અર્થી નથી એવો સ્વભાવ નિર્મળ છે, તું એ નિર્મળ સ્વભાવને કેમ નથી જોતો? તારી દ્રષ્ટિ મલિનતા પર છે, અમારી દ્રષ્ટિ પાર, તારી દ્રષ્ટિ પામરતા પર છે, અમારી દ્રષ્ટિ તારા પરમાત્મા ઉપર છે. દ્રષ્ટિ દ્રષ્ટિનો ફરક છે ને, કરાતે સ્વીકારી છે કે પામરતા ની વચ્ચે પરમાત્મા નો સ્વીકાર, પામરતા હટશે નહીં, મલિનતા હટશે નહીં, રાગાથી હટશે નહીં, શરીરાથી છૂટશે નહીં, એની વચ્ચે તારે પોતાને પરમાત્મા સ્વીકાર કરવાની કળા સીધી પડશે. એ કળા આવી ગઈ ને તો જગત નો કોઈ ઉદય તને દુઃખી નહીં કરી શકે. તમને ખબર છે ગઈકાલે ઉદાહરણ આપ્યું હતું, સર્પ અને શું કેવાય, નોળિયો હોય ને, નોળિયો, નોળિયો શું કેવાય, નેવલા, હિન્દી માં નેવલા કહેતે હૈ. ઉદાહરણ ખબર છે, સાંભળ્યું હશે બધા ઉદાહરણ, સર્પ અને જે નોળિયો હોય ને એની લડાઈ થાય, લડાઈ બેસિકલી, બેસિકલી જે નોળિયો હોય ને એ એ પ્રકૃતિથી બહુ ઢીલો, બહુ ઢીલો અને બહુ નરમ હોય, ખબર છે તમને. હવે વાત એ છે કે એની પ્રકૃતિ ઢીલી હોવા છતાં હંમેશા જીભ નોળિયાની થાય છે, ગજબ, અને સર્પ તો ઢીલો છે. હા, પણ હવે સામનો ટેકનિક શું છે, બોલું તૈયાર છો? અરે સમજાય છે, શું બોલું છું? નોળિયો એવી જગ્યાએ જે સર્પ સાથે લડાઈ કરશે, એવા ક્ષેત્રમાં, એવા એરિયાને ચૂઝ કરશે કે જે એરિયામાં થોડાક દૂર, વેરી ઇન વેરી શોર્ટ ડિસ્ટન્સ એક નાગદમની નામની જડીબુટ્ટી હોય છે. કોના ઉદાહરણ ખબર છે? હાથ ઉપર, ખાલી હાથ ઉપર કરજો જેને ખબર છે. અરે બહુ ઓછાને ખબર છે. નાગદમની નામની જડીબુટ્ટી હોય છે. He will fight over there only. He will not go anywhere for. That is his technique. And because of that, he wins every time. He wins every time. He wins every time. How? હવે જે સાંભળો, જે સર્પ છે ને એ તો એના ઉપર વાર કરે છે અને એનું ઝેર ચડે છે નોળિયાને, એનું ઝેર ચડે છે, પણ એ શું કરે છે, ઉપમા બી શું કરે છે, એ ફટાકથી ફટાકથી જઈને, ફટાકથી જઈને જે એ નાગદમની નામની જડીબુટ્ટી છે એને સૂંઘી આવે, એને સૂંઘી આવે, એને સૂંઘી આવે, એટલે એ જે ઝેર ચડ્યું હોય ને એ ઝેર ઉતરી જાય અને એ પાછો તાજો મજો થઈ જાય લડવા માટે. યુ અન્ડરસ્ટેન્ડિંગ? હવે ઉપર વાત તો કરશે ને સર્પ ઉપર. હવે સર્પ ઉપર એ જે ગજબ છે, સર્પ ઉપર એ જે વાર કરે છે, એ જે સર્પ ને જે એના વાર લાગે છે, એ સર્પ પાસે કોઈ એવી જડીબુટ્ટી નથી, સમજાય છે, કે જેનાથી એ વાર ને ઓવરકમ કરી શકે. આની પાસે છે યુગોટ. એવી રીતના આશ્રમ, ઉદય, બાહ્ય પરિસ્થિતિ, નાની નાની ઘટનાઓ, આ નિરંતર નિત્યાતોના કારણે, નિત્યાતોને લઈને આપણા ઉપર, આપણા ધ્યાન ઉપર, આપણા ઉપયોગ ઉપર, આપણી શ્રદ્ધા ઉપર, આપણા ચારિત્ર ઉપર, આપણા સ્વભાવ ઉપર શું કરે છે, વાર કરે છે. હવે ધ્યાન પાસે શું છે, ખ્યાલ આવે છે, એ નાગદમની નામની જડીબુટ્ટી છે, એને જઈને સૂંઘી આવે, સમજાય છે. હવે આપણી પાસે બે પ્રકારની જડીબુટ્ટી છે, તમે કહેશો ઉદાહરણ તો આપણા ઘરનું છે ને, લંબાવો ને, બરાબર. આપણી પાસે બે પ્રકારની જડીબુટ્ટી છે, એક આજે ગુરુદેવજી આપણે નિશ્ચય વ્યવહાર શીખવાડે, બધામાં નિશ્ચય વ્યવહાર લગાડે, આપણી પાસે બે પ્રકારની જડીબુટ્ટી છે, એક વ્યવહાર જડીબુટ્ટી, એક નિશ્ચય જડીબુટ્ટી. એ જાણને જયારે જડીબુટ્ટી ની ખબર પડી જાય ને તો એને કોઈ ભય નથી. હવે વ્યવહાર જડીબુટ્ટી કઈ? 12મા ભેદ શાસ્ત્ર ગુરુ. અને સમજાયું? હવે દીક્ષિતબેન ને આનંદ આવ્યો. ત્યારે તો થોડા આનંદ લઈને મજા આવે. અને નિશ્ચય જડીબુટ્ટી કઈ? અંદર માં શુદ્ધ જ્ઞાન પરમાત્મા. સમજાય ને? ખ્યાલ આવી ગયે? હવે આશ્રમ નો વાર થયો ને, આશ્રમ નો વાર થયો તો જ્ઞાને આ જીનગમ, આ જીનવાણી, આ ભગવાન વિધાન પૂજા તત્વ સ્વાધ્યાય નિર્ણય ચિંતન મંથન એ જડીબુટ્ટી ને સૂંઘી તો એ આશ્રમ જેમ હતું એ શું થયું? એવું થયું. હવે જ્ઞાન આશ્રમ ઉપર, હવે આ જ્ઞાન પણ આશ્રમ પર વાત કર્યો ને કે ભલે આશ્રમ કોઈ પણ પ્રકાર નો હોય પણ જ્ઞાન શું સ્વીકાર કર્યો આશ્રમ માનું કરવું નથી. હવે આશ્રમ પાસે કોઈ એવી વસ્તુ નથી કે જેનાથી એ ઉભું રહી શકે. એટલે શું થાય કે અંતમાં એનો અભાવ થઈ જાય. ઉદાહરણ સમજાયું? એવી રીતના આખું તત્વજ્ઞાન અને આ આખો માર્ગ છે. માર્ગ ને જે રીતે છે એ રીતે સમજવું ને તો ખરેખર ખરેખર કહીએ ને કે કોઈ કોઈ જગત નો સંયોગ આપણને દુઃખી નહીં કરી શકે. તમે સમજો શું કહું? આપણે અનંત ભવ સામાન્ય જરા જાણથી આપણે અનંત ભવ પીરિયન્સ ન કહીએ. પૂર્વ ની વાત કરું છું. અનંત વાર આપણે પીરિયન્સ ગતિમાં જન્મ લીધા મરણ કર્યા, જન્મ લીધા મરણ. એના પછી અસંખ્યાત વાર આપણે દેવ અને નરક, દેવ અને નરક, દેવ અને નરક. આવી જાય નહીં? દેવ મળીને નરક માં નહીં જાય, નારકી મળીને દેવ માં નહીં જાય, બરાબર છે? પરંતુ દેવ મળીને ગયો તિર્યંશ માં, પછી તિર્યંશ પાછો ગયો નરક માં, નરક મળીને ગયો તિર્યંશ, તિર્યંશ મળી ગયો દેવ માં. આ રીતે આપણે અસંખ્યાત ભવ કર્યા તિર્યંશ ના અને અનંત ભવ તિર્યંશ ના. અસંખ્યાત ભવ કર્યા આપણે દેવ ના અને નારકીઓ ના. થયું? આ રિયાલિટી છે. આ કોઈ બહુ વધારે ચડાવીને નથી બોલતી, આ આગમ બધી વાતો છે. અસંખ્યાત ભવ થયા દેવ ના અને નરક ના. એના પછી જઈને એક વાર મનુષ્ય ભવ જીવ પ્રાપ્ત કરે. બોલો આગળ. મનુષ્ય થયો, મનુષ્ય મનુષ્ય થયા પછી અનંત વાર મનુષ્ય થશે. અસંખ્યાત લઈ લો, અસંખ્યાત વાર મનુષ્ય થશે. એના પછી જઈને એક વાર જૈન ગુરુ માં જન્મ થશે. સમજાય છે? કઈ સુલભ નથી આવતું પ્રાપ્ત થવું. તમે જોજો મેઘ ખંડ માં જન્મ લેવાની પોસિબિલિટી વધારે છે આર્યખંડ કરતા. ભોગભૂમિમાં જન્મ લેવાની પોસિબિલિટી વધારે છે કર્મભૂમિ કરતા, કારણ કે ત્યાં કાળ લાંબો છે, કાળ લાંબો છે. આર્યખંડ કેટલા છે અધિદ્વીપમાં અને મેઘખંડ કેટલા છે બોલો? ખ્યાલ આવે છે? મેઘખંડ 850 મેઘખંડો છે, 170 આર્યખંડ છે. બોલો 170 જ આર્યખંડ છે અને 850 મેઘખંડ છે. કેલ્ક્યુલેટ કરજો. બધું પહેલા બહુ બધી વાર બધું કરાયું છે. હવે મેઘખંડમાં લેવાની જન્મ લેવાની પોસિબિલિટી મનુષ્ય બનીને વધારે છે. અને ત્યાં તો ધર્મનો સદભાવ નથી, ત્યાં તો ધર્મનો સદભાવ નથી. કેવી રીતના વાત મળશે બોલો? કેવી રીતના વાત કાને પડશે બોલો? સંઘની વચ્ચે જે મનુષ્ય થયો, મન કહીને ગીર થયો, 12મા બધી અનુકૂળતા મળી ગઈ, પરંતુ આ વાત સાંભળવા ન મળી. કેટલી દુર્લભતાથી આપણને વાત સાંભળવા મળે છે. ખ્યાલ આવે છે? જો શું કીધું? આ પૂરું કરીને પછી લઈએ. યહાં યહ આશય હૈ કિ પાપ કરને વાલા તો નીચ હૈ, પરંતુ પાપ મિટાને કા કારણ મુનિ લિંગ ધારણ કરકે ઉસમેં દોષ લગાને વાલા ઉસસે ભી અધિક નીચ જીવ હૈ. સમજાયું ને? મુનિ ધર્મ અંગીકાર કર્યા પછી એમાં ભ્રષ્ટ થઈ જાય, એમાં દોષ લગાવે, એનું નિરતિચાર પાલન ન કરી શકે, અને યથાર્થ મુનિ ધર્મ અંગીકાર ન કરી શકે, ભાવલિંગ પ્રગટ ન કરી શકે, મિથ્યાત્વ નો ભાવ ન કરી શકે, કસાઈ ચોકડીઓ નો ભાવ ન કરી શકે, છઠ્ઠું સાતમું ગુણ સ્થાન પ્રાપ્ત ન કરી શકે, ઉલટાનો ભ્રષ્ટ થઈને ઉલટાનો ઉન્માર્ગી થઈ જાય અને અને આપણે કહીએ ને કે સદોષ આચરણ કરવા માંડે, એ જીવ વધારે પાપી. એટલે આપણને આ બધું મળ્યા પછી અગર આપણે આને ન અપનાવીએ ને તો આપણને વધારે તીવ્ર પાપનો બંધ થઈ જાય છે. આ બધું આપણા પર પણ લગાડ્યો. અન્યત્ર ભી ન્યાય કહા ગયા હે, શું ગજબ ન્યાય છે. શું કીધું? અન્ય સ્થાન મેં કિયા ગયા પાપ ધર્મ સ્થાન મેં દૂર હોતા હૈ, પરંતુ ધર્મ સ્થાન મેં કિયા ગયા પાપ કહા દૂર હોગા. કેટલી કડક લાઈન છે. બીજા બધા સ્થાન એટલે પાંચ ઇન્દ્રિયા વિશે ભોગોના સ્થાન છે, ત્યાં જે પાપ બંધ કર્યો એ બધાને ધોવા માટેનું સ્થાન કયું છે? ધર્મ સ્થાન, ધર્માયતન, મંદિર, સાક્ષાત એ શાસ્ત્ર ગુરુ નું સાનિધ્ય, આ ગુરુવાણી નું સાનિધ્ય. હવે બોલો અહિયાં આવીને જે પાપ બંધ કરે છે, આવી શું કહો હવે, સમજાય છે ને? આવી ઉત્કૃષ્ટ તત્વની વાત સાંભળ્યા પછી અહીંયા આવીને મિથ્યાત્વનું પોષણ કરે છે, અહીંયા આવીને કરતા ભાવને પુષ્ટ કરે છે, અહીંયા આવીને વાણી આવીનો કરતા બને છે, અહીંયા આવીને એ અજ્ઞાનને પુષ્ટ કરે છે, અભિમાનને પુષ્ટ કરે છે, માનસિકતાને પુષ્ટ કરે છે, ઈર્ષા ભાવ કરે છે, દેખાદેખી કરે છે, બીજાને નીચો પાડે છે, પોતાને ક્ષેત્ર જ્ઞાન કે બાહ્ય ચતુરાઈ કે જે હોશિયારી છે એનાથી માન મનાવાની કોશિશ કરે છે. આવા કરેલા અહીંયા જે પાપ છે એ કયા સ્થાને જઈને ધોવાશે? કયા સ્થાને જઈને ધોવાશે? એટલે આપણે નિશ્ચય બોલતા તો આવીએ છીએ, પણ શું આપણે એના ભાવને આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ? આપણે કહીએ છીએ નિશ્ચય સર્વ સાંસારિક કાર્યનો નિષેધ, આપણે અમુક બાહ્ય વસ્તુ છોડી નાખી જે ચપ્પલ છે કે જે છે, પરંતુ આપણે શું આપણો દુરાગ્રહ, આપણો કરતા ભાવ, આપણું મિત્યત્વ, આપણો અજ્ઞાન એ તીવ્ર કચાઈ છોડી નાખીએ છીએ કે નહીં? બોલો, આ સ્થાન તો કસાઈ રહી થવાનું છે, આ સ્થાન તો મોહ રહી થવાનું છે, આ સ્થાન તો આત્મશુદ્ધિનું છે, આ સ્થાન તો ભેદ જ્ઞાન કરવાનું છે, આ સ્થાન તો જીવન જીવવાની કળા શીખવાનું છે. અહીંયા આવીને દૂર દૂર દૂરાચાર એટલે કે આપણી માટે મિથ્યાત્વ અને મુનિઓ માટે આચરણની દ્રશ્યતા અને આપણી માટે શ્રદ્ધાની દ્રશ્યતા. કડક છે ને વાત? કેટલી વખત વાત કરી ધર્મ સ્થાન ને ક્યાં ગયા પાપ? પૂછ્યું છે આપણને કહા દૂર, બોલો કહા દૂર હોવા? વહ તો વજ્ર લેપ હો જાત, વજ્ર લેપો, વજ્ર. તમે સમજાય છે? બહાર માં જે પાપ કરે ને એનો જે બંધ થાય ને સ્થિતિ અને અનુભવ, ઘર ગૃહસ્થી માં રહીને દુકાન આદિ માં રહીને જે પાપ નો બંધ થાય ને, સમજો કરવાની વખતે સમજો, જે સ્થિતિ અનુભવ પડે ને એના કરતા વધારે તીવ્ર સ્થિતિ અને અનુભવ વાળા કર્મોનો બંધ અહીંયા આવીને અગર તે પાપ કર્યું તો એ તીવ્ર સ્થિતિ અનુભવ વાળા કર્મોનો બંધ એ ક્યાં જઈને ભોગવશે અને ક્યાં જઈને છૂટશે? વિચાર કરજો, વિચાર કરજો. આ ગાથા બહુ માર્મિક છે. આ ગાથા અહીંયા બેઠા બેઠા ગાથા સાંભળતા આપણા સમસ્ત કરતા સમસ્ત કર્તૃત્વ, આપણું સમસ્ત અહંકાર, આપણો સમસ્ત તીવ્ર મોહ, તીવ્ર કચાઈ, આ બધાના તો આ વાણી સાંભળીને, આ મૂળ તત્વજ્ઞાન સાંભળીને, આ મૂળ વસ્તુનું સ્વરૂપ સાંભળીને, આ એક એક પર્યાયની સ્વતંત્રતાની વ્યવસ્થા સાંભળીને અને ધ્રુવ સ્વભાવની અંદરમાં વાત સાંભળીને એની એવી ખુમારી આવી જોઈએ કે આ મિથ્યાત્વના તો મૂળિયા અહીંયા હલવા મળે. અહીંયા વેચીને કોઈ જીને પાંચ લબ્ધિ થઈ શકે? પાંચ લબ્ધિ હા કે ના? અહીંયા બેસીને કોઈ જીન હમણાં કે હમણાં એટલે ગુરુજીનું પ્રવચન સાંભળતા, બોલો આદેશભાઈ, બોલો ચંદ્રભાઈ, બોલો ભાઈઓ બહેનો, બોલો અહીંયા બેસીને પાંચ લબ્ધિ થઈ શકે? આ કાળમાં અહીંયા પ્રથમોપચાર સમ્યક્ત થઈ શકે? પ્રથમોપચાર સમ્યક્ત અડધા બોલતા જ નથી, છોડો ને તો પકડશે પછી પાછા. તમારે શું કેવું છે? આમ ઢીલું ઢીલું અડધા હા. અરે જવાબ એ આવવો જોઈએ, જવાબ એ આવવો જોઈએ કે અહીંયા બેસીને નહીં થાય તો ક્યાં થશે? જે તીર્થંકર પાસેથી વાણી લઈને આવ્યા, જે તીર્થંકર થઈને મોક્ષે જવાના છે, જે માખણ 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 અને ચારે અનિયોગ માંથી જે માખણ જે મૂળ વાત, જે મૂળ તત્વજ્ઞાન, જે મૂળ સ્વભાવ, જે મૂળ ધ્રુવ તત્વ, શક્તિનો વિષય, પ્રમાણના વિષયમાં છુપાયેલી આત્મજ્યોતિ, જે મૂળ તારું સ્વરૂપ, જે મૂળ તારું પરિપૂર્ણ ભારત ચક સુખ શાંતિ આનંદ થી ભરેલું જે તત્વ છે, એની ઘોષણા 45 વર્ષ 9000 પ્રવચનો દ્વારા જેને કહી, એ વાણી સાંભળીને મિથ્યાસન મૂળ્યા નહીં અને એ વાણી સાંભળીને આમ પીગળી નહીં જાય. મો બધા મો ભાવ કસાઈ ભાવ કરતા ભાવ અહંકાર ના ભાવ શું લઈને ફરે છે ભાઈ? વાત તો કરે છે, ખ્યાલ આવે છે, સમજાય છે? એટલે અગ્નિ બને ને તો ઓલી કેન્ડલ ને એ પણ શું થાય? અગ્નિ, અગ્નિ માં કેન્ડલ શું થાય? મેલ્ટ થાય ને, મેલ્ટ થાય ને, એ કેન્ડલ મેલ્ટ થાય. એવી રીતના તત્વ જ્ઞાન રૂપી અગ્નિ દ્વારા અમિત્યાત્મ અને કેટાઈ શું થવા જોઈએ? ગળવા જોઈએ, ગળવા ગળવા જોઈએ, પતરા પાતળા પડવા જોઈએ, વિશુદ્ધિ વધવી જોઈએ, આનંદ અને મસ્તી વધવી જોઈએ. સાચું કહું, સાચું કહું, તત્વ જ્ઞાન અંદર માં અપનાવતા જશો ને, એક એક ભાવ ને એક એક સિદ્ધાંત ને, એટલી નિરપેક્ષ આવતી જગત છે. એકાંત ગમશે, પોતાની સાથે રહેવું ગમશે, પોતાનો પરિચય વચ્ચે, પોતાની નિકટતા વચ્ચે, પોતાની ખુમારી વચ્ચે, પોતાની મસ્તી વચ્ચે, નિરપેક્ષતા વચ્ચે. અરે શું કહું, એઝ ઇફ યુ આર ફ્લોટિંગ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, તમને એવી ફિલિંગ આવશે, એટલી નિર્ભરતા આવશે. અરે પર નું કર્તૃત્વ અને શરીર આદિ નું કર્તૃત્વ તો છોડો, અંદર માં એક સમય ની પર્યાય નું પણ કર્તૃત્વ તૂટી જશે. અરે તમને દર્શન ક્યારે થશે એવો પણ કોઈ અભિપ્રાય નહીં રહે. કેમ? કારણ કે જોર એનું વર્તે છે કે હું તમને દર્શન ની મૂર્તિ છું. થોડું થોડું બોરિંગ પણ લાગે ક્યારેક, એક ને એક વાત, એક ને એક વાત, એક ને એક વાત, એક ને એક વાત. પણ જમો છો ને, ચાર ટાઈમ ભોજન આપો છો શરીર ને, તો બે ટાઈમ સ્વાધ્યાય રૂપી ભોજન તો આત્માને આપો. શરીર ને ચાર ટાઈમ ટાઈમ ટુ ટાઈમ ભોજન આપો છો ને, પછી આમ બધું ટાઈમ ટુ ટાઈમ, એટલે આમ બધું આગળ પાછળ વચ્ચે વચ્ચે આમ બધું ટાઈમ ટુ ટાઈમ કેવું હોય? એમ એમ ટાઈમ ટુ ટાઈમ આમ સ્વાધ્યાય નું ભોજન તો આપો. ખોરાક આ તો આત્માનો ખોરાક છે, આત્માનો ખોરાક છે. આ કેટલો આપો છો બોલો? આત્માની પુષ્ટિ કેટલી થાય છે બોલો? ભેદગાની પુષ્ટિ કેટલી થાય છે બોલો? તમને કહો ને, આના પછી વાત કહો. નિત્યની બોલ સાંભળી જરા ધ્યાનથી, ભાઈ પછી 10 મિનિટ આપે વિષય એકદમ શોર્ટમાં લઉં છું. સાંભળી જરા, આત્માનો પુરુષાર્થ કેવો ઉભરે તો કેવો ઉભરે, અને કેવી ગજબની પરિણતિ પ્રગટ થઈ જાય, આવા કેવડી ભગવાન અનંત જીવો પોતાના જ્ઞાનમાં જાય. અઝ્યુમ કરો મારી સાથે, એક 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 વસ્તુ અઝ્યુમ કરજો, બરાબર? આ એક વાર આખી લો પછી પૂરું કરજો. આ इस प्रकार ग्रस्त दशा में किए गए पाप मुनि दशा में दूर हो जाते हैं, परंतु मुनि दशा में किया गया पाप कहाँ दूर होगा? अन्य क्षेत्र मना सूत्र, अन्य क्षेत्र कृतम पापम धर्म क्षेत्र विनश्यति, धर्म क्षेत्र कृतम पापम वज्र लेपो भविष्य. तू अगर तू ढीलो नहीं पड़े ने तो तना वाणी नहीं बचे. તારી હોજરી એટલી તૈયાર જોઈએ, હોજરી તૈયાર જોઈએ 4-5 ચૂરમાના લાડવા ખાવા માટે. ન સમજાયું? હોજરી તૈયાર જોઈએ એક એક સિદ્ધાંત ને અપનાવવા માટે. અરે કોઈ કઈ કહી દે ને તરત ભેદ જ્ઞાન, અરે કોઈ માન આપે ને તરત ભેદ જ્ઞાન, કોઈ અપમાન કહી દે ને તરત ભેદ જ્ઞાન, કોઈ સામેથી જોયા વગર ચાલી જાય ને તરત ભેદ જ્ઞાન, કોઈ જય જીનેન્દ્ર ન કહે ને તરત ભેદ જ્ઞાન, કોઈ આવા કરે ને તરત ભેદ જ્ઞાન, કે આ કોની થાય છે, આ જેની થાય છે એ હું નહીં, અને મારા મારી વાવા વાવા કહેલી હોય, વાવા 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 કહેલી હોય, અને મારી વાવા ચાલતી હોય, મને ખબર છે ક્યાં ચાલે છે અને કોણ કરે છે એ મને ખબર છે. કોણ કરે છે? પ્રભુએ કહ્યા છે. આ તમ તારા એમ બેસી જાઓ ને, બેસી જાઓ આરામ ત્યાં પ્રભુ, એટલે અહીંયા આવી જાઓ, તમને આગળ આવી જાઓ. પ્રભુએ કર્યા છે આ તમ તારા, એ સમવર શરણમાં આ તમ મારા, તારા છે મારા, છે ને જો તમારા બધાને કહ્યા ને, બધાને કહ્યા ને, ગુરુજી છે કે બધા ભગવાન, બધા ભગવાન આપણે તો એક છે, બધા ભગવાન. પ્રભુએ કર્યા છે આ તમ આપણા, પેલા મારા બોલી લો પછી આપણા બોલો, બરાબર ને? એ સમવર શરણમાં વખાણ. ચલો જલ્દી શું કીધું? એક નિત્ય નિબોધ માંથી જીવ નીકળે છે. ક્યાંથી? 6 મહિના 8 મહિના 6 જીવ નીકળે ને, પકડજો જરા, પાસ જશે ટ્રેન, હે રાજધાની છે, હે જો. નિત્ય નિબોધ માંથી જીવ નીકળ્યો, આજ સુધી નિબોધ માંથી નીકળ્યો નથી, આજ સુધી. કારણ કે જે 6 મહિના 8 મહિના 6 જીવ નીકળે છે એ નિત્ય નિબોધ માંથી જ નીકળે છે. છસો આ જીવ જે નીકળે છે ને એ નિત્ય નિબોધ માંથી નીકળે છે. આપણે પણ જયારે નીકળ્યા નીતિની ગોદમાંથી નીકળ્યા. સમજો, થોડી વાત કઠિન પણ આવશે, ન સમજાય તો કઈ પણ સાંભળો. નીતિની ગોદમાંથી નીકળ્યો અને ડાયરેક્ટલી એકાદ બહુ સરસ પર્યાય ધારણ કરી મનુષ્ય થયો. બરાબર છે, મનુષ્ય થયો. આપણે બધા થોડું કારણ કહ્યું, મનુષ્ય થયો એટલે ગર્ભકાળ ના 9 મહિના વ્યતીત થયા. બરાબર છે, એમ સમજો પુરુષ છે, એમ સમજો વિધે છે. બધું સમજો, બધી કન્ડિશન સમજો. 12મી પર વિધે ક્ષેત્ર નો જીવ છે. બરાબર છે, વિધે ક્ષેત્ર નો જીવ છે. જ્યાં તીર્થંકરો વિચરે છે, જ્યાં સીમંદર ભગવાન વિચરે છે, એમ સમજો એ જીવ ક્યાં એ ચિત્રમાં જન્મ્યો, ક્યાંથી નીકળ્યો. અને બોલજો, મારી સાથે બોલજો, નીતિની ગોદમાંથી. એકાદ બહુ સરસ પર્યાય કિરણ યજ્ઞનો પ્રાપ્ત કરીને મનુષ્ય થયો. જૈન કુળમાં જન્મ લીધો, ઉત્તમ તત્વ જ્ઞાન પ્રાપ્ત કર્યું. બરાબર છે, 8 વર્ષનો થયો. 8 વર્ષના થયા બાદ એ જીવે 8 વર્ષ પૂરા થતા જે પહેલો અંતર્મૂર્ત હતો, એમ સમજો સમોચણમાં છે. સમજો, એકદમ આપણે કિંમત લઈએ છે, સમોચણમાં બેઠો છે, ભગવાન બિરાજમાન છે, એમની ઓમ ધ્વનિ છૂટી રહી છે. અહીંયા એના 8 વર્ષ પૂરા થયા, મનુષ્ય ભવના 8 વર્ષ, પુરુષ પર્યાયના 8 વર્ષ પૂરા થયા. ગર્ભકાળ ગયો, 8 વર્ષ પૂરા થયા. 8 વર્ષ પૂરા થયા પછી 8 અંતર્મૂર્ત વ્યતીત થયા. સમજાય છે, એમ સમજો કે અમુક અંતર્મૂર્ત. હવે સમજો વાત ને બરાબર સમજો કે અંતર્મૂર્ત તો વ્યતીત થયા અને એમાં એને તમને દર્શન ની પ્રાપ્તિ કરી. હવે ક્રમ સમજો, એ જીવ તમને દર્શન ની પ્રાપ્તિ કરી અનાદિ નિત્ય દ્રષ્ટિ હોવાના કારણે એ જીવે પ્રથમોક્ષમ સમ્યક ની પ્રાપ્તિ કરી, પહેલો અંતર્મૂર્ત. બરાબર પકડાય છે બધાને? પહેલો અંતર્મૂર્ત ગયો, પ્રથમોક્ષમ સમ્યક ની પ્રાપ્તિ થઈ. થોડો પ્રણાલીઓ રાજસ્ય જ્ઞાન હશે ને મજા આવશે, પણ સમજો એ બોલું છે. સમજો તો એને અંતર્મૂર્ત, પ્રથમ અંતર્મૂર્ત માં 5 લબ્ધિ એની પહેલા એક અંતર્મૂર્ત લઈ લો, 5 લબ્ધિ નો એક અંતર્મૂર્ત લો. 5 લબ્ધિ પૂર્વક 5 લબ્ધિ એક અંતર્મૂર્ત માં થઈ ગઈ. આનંદ લેજો જરા, 5 લક્ષી એક અંતર્મૂર્ત માં થઈ ગઈ. એના પછીના અંતર્મૂર્ત માં પ્રથમોક્ષમ સમ્યક્ત પ્રાપ્ત કર્યું. પ્રથમોક્ષમ સમ્યક્ત પ્રાપ્ત કર્યા પછી એ પડ્યું નહીં, એટલે પોસિબલ કે છૂટી શકે. ઓકે, હવે આના ડિટેલ માં જઈશું તો 12 વાગી જશે. બરાબર, પણ પડ્યું નહીં. પ્રથમોક્ષમ સમ્યક્ત પછી તરત બીજા જ અંતર્મૂર્ત માં એને પ્રથમોક્ષમ સમ્યક્ત માંથી ક્ષયોક્ષમ સમ્યક્ત કરી દીધું. સમજાય છે? ઓકે, ચલો, ક્ષયોક્ષમ સમ્યક દર્શન માં પણ અંતર્મૂર્ત જ રહ્યો, પણ રહી શકે વધારે. ક્ષયોક્ષમ સમ્યક દર્શન વાત તો બહુ લાંબો છે, પણ આપણે તો જલ્દી જીવ ને મોક્ષે પહોંચાડવું છે ને, એટલે સમજો કે ક્ષયોક્ષમ સમ્યક દર્શન, હજી સમ્યક દર્શન, સમ્યક દર્શન હજી તો સામાન્ય, એમ સમજે કે સમોચરણ માં છે, હજી તો સામાન્ય પુરુષ ના કોઠામાં બેઠો છે. સમજાય છે, ખ્યાલ આવે છે? તો હવે એ જે ક્ષયોક્ષમ સમ્યક દર્શન થયું ત્યાં સુધી તો અહીં વસ્ત્ર આદિ ધારણ કરીને બેઠો છે. બધાને વિશે સમજાય છે? ઓકે, ક્ષયોક્ષમ સમ્યક દર્શન થયા એટલે માટે મેં સમોચરણ માં બેઠો જીવ લીધો, કારણ કે બધું બરાબર વિચારીને બોલવું પડે. કારણ કે ક્ષયોક્ષમ સમ્યક દર્શન થયા પછી નેક્સ્ટ અંતર્મૂર્ત માં ઇટ ઇઝ પોસિબલ, ત્રીજો અંતર્મૂર્ત. એક્ચ્યુઅલી ચોખ્ખો થયો, પહેલો અંતર્મૂર્ત લબ્ધિ નો, બીજો અંતર્મૂર્ત બોલો ક્ષયોક્ષમ સમ્યક દર્શન, અક્ષમિક સમ્યક દર્શન, બીજા જ અંતર્મૂર્ત માં ક્ષયોક્ષમિક સમ્યક દર્શન, અને ત્રીજા જ અંતર્મૂર્ત માં એ જીવે કેવડી શિવ કેવડી ના પાદ મૂલ્ય માં, કેવડી ભગવાન ના પાદ મૂલ્ય માં હતો, એટલે ત્યાં ને ત્યાં એ જીવે દર્શન મોની 3 પ્રકૃતિ અને ચારિત્ર મોની 4 પ્રકૃતિ જે ક્ષયોક્ષમ થઈ હતી, જેનો ક્ષયોક્ષમ થયો હતો, પહેલા ઉક્ષમ થયો હતો, પછી ક્ષયોક્ષમ થયો, હવે એનો શું થઈ ગયો, ક્ષય થઈ ગયો, અને એ જીવ ચોથા અંતર્મૂર્ત માં સ્થાયી સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. અરે શું કહે, થઈ ગયા તું છો મારી સાથે? બધા સમજાય છે વિષય? હાજી કે નાજી? હવે એમ સમજો કે એક અંતર મુહૂર્ત માટે એક ચતુર્થ માંથી પંચમમાં ગયો અને બે કસાય છોકરીના અભાવ પૂર્વક ની વિતરાગતા માં જુલતા એ જીવ શ્રાવક છે. એક અંતર મુહૂર્ત છે. બરાબર, એના પછી સામાયિક માં બેઠો, એના પછી વચ્ચે શું થશે, બલ્કે શું થશે કે એ બુદ્ધિપૂર્વક ત્યાં સમો શરણ માં સમજો, બુદ્ધિપૂર્વક એ ત્યાં જ ભગવાનની સામે જીનેશ્વરી દીક્ષા અંગીકાર કરીને એ નગ્ન દિગંબર દશા અંગીકાર કરે તો મુનિરાજોના કોઠામાં જઈને વિરાજમાન થઈ જશે. પોસિબલ? પોસિબલ? બરાબર. ત્રણ સંયત્ર થઈ ગયા, સાઈઠ સંયત્રથી થઈ ગયો, મુનિ દશા અંગીકાર કરી લીધી, થઈ ગયું બરાબર. હવે હવે કયા ગ્રસ્તાન જયારે મુનિ દશા અંગીકાર કરી ત્યારે પંચમ સ્થાનમાં હતો કે ચોથામાં હતો બરાબર. હવે મુનિ દશામાં આવી ગયા ને, તો હવે જયારે પોતાના આત્માનું અવલંબન લેશે તો પહેલા આવશે સાતમું ગણસ્થાન. સમજો, સાતમું ગણસ્થાન આવ્યું. સાતમા માંથી અપ્રગટ દશા, ત્રણ કસાય નો ભાવ થયો, વિપ્રાપ્તા એ પ્રકારની પ્રગટ થઈ, પ્રચુર આનંદમાં ઝૂલવા માંડ્યા અને એ સાતમા માંથી છઠ્ઠામાં આવ્યા. ક્ષણ માત્ર માટે છઠ્ઠા સાતમા માં અરે બોલો ઝૂલતા રહ્યા. અને પછી ત્યાં જ એ જીવે ઉપશમ તો નહીં, ઉપશમ સુકમ એ જીવે ટપક શ્રેણી માંડી. હવે અંતર્મુરત કરો ફટાફટ, પછી ટોટલ અંતર્મુરત કરજો, ટોટલ અંતર્મુરત કરજો. છઠ્ઠા સાતમા માં ઝૂલતા રહે એમ સમજો અંતર્મુરત માટે. અને એના પછી શ્રેણી માંડવાનું ચાલુ કર્યું અને આરોહણ શ્રેણી આરોહણ થયું. આઠમું ગણસ્થાન એક અંતર્મુરત, નવમું ગણસ્થાન એક અંતર્મુરત, દસમું ગણસ્થાન ત્રીજું અંતર્મુરત, બારમું ગણસ્થાન ચોથું અંતર્મુરત. આવી શકે? અરે આવી શકે? અરે બોલો, આવ્યો તો મિથ્યા નથી, આવ્યો તો અનાદિ મિથ્યા નથી, આવ્યો તો નિત્ય નિબોધ માંથી. વિચાર કરો, કોઈ બીજા ભવ ધારણ નથી કર્યા, ન જેલ માં ગયો, ન નરક માં ગયો, ન બીજી કોઈ જીવન ગતિ માં ગયો. અરે બોલો, ડાયરેક્ટ મનુષ્ય ભવ ધારણ કરીને એ શ્રેણી ઉપર આરૂઢ થયો. આઠ નવ દસ બાર, બાર તેર અને ચૌદ પર એક એક અંતર્મુરત માટે આવ્યા અને તેર અને ચૌદ ગુણસ્થાન ને પાર કરીને એ જીવ ત્યાં હજી સીમંદર ભગવાન તો તેરમા ગુણસ્થાન માં વિરાજમાન છે. અને આ જીવ મિથ્યા દર્શન સહિત આવ્યો હતો અને પોતાના પુરુષાર્થ વડે વાણી સાંભળીને યોગ્ય નિમિત્તોની વચ્ચે યોગ્ય ઉપાદાન ના પુરુષાર્થ વડે આ જીવ સીમંદર ભગવાન મોક્ષે જાય એની પહેલા તેર અને ચૌદ ગુણસ્થાન એક એક અંતર મુહૂર્ત લઈ લો. તેર અને ચૌદ ગુણસ્થાન ને પાર કરીને આ જીવ લોકના અગ્ર ભાગમાં જઈને બિરાજમાન થઈ શકે કે ન થઈ શકે? સમજાયો આખો વિષય? ખ્યાલ આવે છે? તો આ પ્રકારે આખો જે મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગ એક જ ભાવમાં મિથ્યારથી જીવ પાર કરીને જે રીતના ગૌતમ સ્વામી મિથ્યારથી હતા, અંજન જો મિથ્યારથી હતા, ખ્યાલ આવે છે? પણ એ જ ભાવમાં એ અંજન નિરંજન થઈ ગયો, એ ગૌતમ ગંધર થઈ ગયા, એ ગંધર માંથી એ જીવ કેવડી થઈ ગયા અને એ જીવ સિદ્ધ થઈ ગયા. એ પ્રકારે આપણે પણ પુરુષાર્થ ઉપાડીએ તો મૂળ તત્વજ્ઞાનનું સેવન કરીને જેમ ઓલી જડીબુટ્ટી કઈ નાગદમની નામની જડીબુટ્ટી એ જે છે એની પાસે એના કારણે ને બળ મળે છે ને જેમ થઈ જાય છે એવી રીતના કરતા ભાવનું ઝેર આપણને ચડે તો વેદ જ્ઞાનની નાગદમની નામની જડીબુટ્ટી પોતાના ખિસ્સામાં, જ્ઞાન રૂપી ખિસ્સામાં, ઉપયોગ રૂપી ખિસ્સામાં 24 કલાક સમ્યકભાઈ તમારા ઓફિસ ની કેબિન માં પણ રાખજો અને આપણે રસોડામાં પણ રાખશું. ખ્યાલ આવે છે? અહિયાં પણ રાખશું, ત્યાં પણ રાખશું, એટલે કોઈ પણ પ્રકારનું કર્તૃત્વનું ઝેર ન ચડે, મિથ્યાત્વ આ ભાવમાં પુષ્ટ ન થાય, મિથ્યાત્વના મૂળિયા હલે અને એ આ ભેદ જ્ઞાનની જડીબુટ્ટિ સૂંઘવાથી જ એ મિથ્યાત્વનું ઝેર ઉતરશે. બીજો કોઈ ઉપાય નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, જેવી રીતના શાંતિનાથ ભગવાનના પંચ કલ્યાણક આપણે હમણાં જોયા, એ વિધિનાયક શાંતિનાથ ભગવાન ઉપર પાંચે કલ્યાણક થયા અને એ સિદ્ધાલયમાં આજે જઈને બિરાજમાન થઈ રહ્યા છે. એવી રીતના આપણે પણ આવી રહ્યા શીઘ્ર પામી એવી મંગળ. નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હે, इसके लिए दिनवाणी मात को वंदना शतवारी है, वंदना शतवारी है. अनेकानंद बोधि द्वादशाली परम उपकारी दिनवाणी मात नो આ ભક્તોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનું સત્ય સનાતન સ્વાનુભૂતિમય વિતરાગ દિગંબર જૈન ધર્મનું. હવે સત્વા સૂત્રના ક્લાસ પર આજે નવો અધ્યાય ચાલુ થાય છે, નવો વિષય ચાલુ થાય છે. ખાસ યંગસ્ટર્સ માટે તો આ વિષય બહુ ઉપયોગી છે. અને ત્રણ લોકનું જે આખું સ્વરૂપ છે, જીનાગમ પ્રમાણે જૈન ધર્મ પ્રમાણે ત્રણ લોકનું શું સ્વરૂપ છે, શું રચના છે, એ આખો અધ્યાય આજે પ્રારંભ થાય છે. તો બધાએ બેસવું જોઈએ, કારણ કે બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે અને બધાને ગમે એવો વિષય છે. તો બધા લાભ લેજો એવી ભાવના છે.